એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે સુઝેન કોલિન્સની પ્રખ્યાત નવલકથા ધ હંગર ગેમ્સની દુનિયામાં, એમ કહીએ કે ઊંડા ઉતરીશું.
હા,
મોટાભાગના લોકો આ વાર્તાના મૂળભૂત પ્લોટથી તો પરિચિત છે જ, પણ આજે આપણે આમ તેના પાના ફેરવીને તેના હાર્દ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું.
બરાબર.
આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે લેખિકાએ અત્યાચાર, મીડિયા મેન્યુપ્યુલેશન અને માનવીય સંઘર્ષને એક રોમાંચક કથામાં વણી લીધા છે.
હા, અને આ મતલબ આ માત્ર એક કાલ્પનિક વાર્તા નથી, તેની પાછળ એક ઊંડી સમજ છે.
જેમ કે
લેખિકા સુઝેન કોલિન્સના પિતા વિયેતનામ યુદ્ધના અનુભવી હતા. તેમણે કોલિન્સને યુદ્ધની ભયાનકતા વિશે જ નહીં,
ઓ અચ્છા,
પણ તેની પાછળની રણનીતિ, કારણો અને તેની માનવીય કિંમત વિશે પણ શીખવ્યું હતું. એટલે જ આ વાર્તામાં આપણને માત્ર હિંસા જ નહીં, પણ તેની પાછળનું મનોવિજ્ઞાન પણ જોવા મળે છે.
બરાબર. અને રસપ્રદ વાત એ છે કે આ વાર્તાનો વિચાર એમને ત્યારે આવ્યો જ્યારે તેઓ એકસાથે રિયાલિટી ટીવી શો અને ઇરાક યુદ્ધના સમાચાર જોઈ રહ્યા હતા.
ખરેખર આ તો અજીબ સંયોગ છે.
હા, મનોરંજન અને વાસ્તવિકતા વચ્ચેની એ ધૂંધળી રેખાએ જ ધ હંગર ગેમ્સનો પાયો નાખ્યો. તો ચાલો આ જ વિચાર સાથે પાનેમની દુનિયાને સમજીએ.
ચોક્કસ. પાનેમની દુનિયા ખરેખર એક અરીસા જેવી છે.
કેવી રીતે?
કેન્દ્રમાં છે ઝાકઝમાળ કરતું વૈભવી કેપિટોલ, અને તેની આસપાસ છે 12 ગરીબ ડિસ્ટ્રિક્ટ્સ જે તેની સેવા માટે જીવે છે. આ વ્યવસ્થાને લેખિકાએ રોમન સામ્રાજ્યની યાદ અપાવે તે રીતે ઘડી છે. પાનેમ શબ્દ પણ પાનેમ એટ સિર્કેન્સિસ, એટલે કે બ્રેડ અને સર્કસ પરથી આવ્યો છે.
ઓ, બ્રેડ અને સર્કસ.
હા, જેનો અર્થ એ કે જનતાને મનોરંજન અને ભોજન આપતા રહો જેથી તેઓ પોતાની ગુલામી પર સવાલ ન ઉઠાવે.
અને આ સર્કસ એટલે ધ હંગર ગેમ્સ.
પણ આ માત્ર મનોરંજન નથી.
ના, જરાય નહીં. તે એક અત્યંત કુશળતાપૂર્વક રચાયેલું મનોવૈજ્ઞાનિક હથિયાર છે. દર વર્ષે ડિસ્ટ્રિક્ટ્સના બાળકોને એકબીજાને મારવા માટે મજબૂર કરીને કેપિટોલ શું સાબિત કરવા માંગે છે?
એ સાબિત કરવા માંગે છે કે માણસ મૂળભૂત રીતે જંગલી છે.
અચ્છા.
જ્યારે જીવવાનો સવાલ આવે ત્યારે કોઈ કોઈનું નથી. આ ગેમ્સ ડિસ્ટ્રિક્ટ્સ વચ્ચે એકતા થવા જ નથી દેતી.
સાચી વાત.
એક ડિસ્ટ્રિક્ટનું બાળક બીજા ડિસ્ટ્રિક્ટનું બાળક મારે છે. આનાથી ગુસ્સો અને અવિશ્વાસ કાયમ રહે છે. આ ભય અને પેલી ભાગલા પાડવાને રાજકારણીની નીતિનું એક ક્રૂર ઉદાહરણ છે.
અને ઉપરથી આ બધું ટીવી પર લાઈવ બતાવાય છે.
હા, હિંસાને સામાન્ય અને મનોરંજક બનાવી દેવાય છે.
આ જ દમનકારી માહોલમાં આપણી નાયિકા કેટનિસ એવરડીનનો પ્રવેશ થાય છે. કેટનિસ કોઈ ક્રાંતિકારી બનવાના ઈરાદા સાથે નથી આવતી, ખરું ને?
બિલકુલ નહીં.
એ તો માત્ર પોતાના પરિવારને જીવાડવા માંગે છે. એનામાં અને પીટા મેલાર્કમાં જે મૂળભૂત તફાવત છે એ જ આખી વાર્તાનો સંઘર્ષ છે, નહીં?
બિલકુલ. કેટનિસ અત્યંત વ્યવહારુ છે. એનું લક્ષ્ય સ્પષ્ટ છે, જીવતા રહેવું. એના માટે લાગણીઓ એક બોજ છે. બીજી તરફ પીટાનું લક્ષ્ય અલગ છે. એ કહે છે, હું નથી ઈચ્છતો કે તેઓ મને બદલી નાખે. એનો સંઘર્ષ બહારની દુનિયા સાથે ઓછો અને પોતાની અંદરની માણસાઈને બચાવવાનો વધુ છે.
એટલે કેટનિસનું હથિયાર તીર કામઠું છે, તો પીટાનું હથિયાર એના શબ્દો
અને એની દયા છે.
તો એમ કહી શકાય કે કેટનિસ અને પીટા એ બે સવાલોનું પ્રતીક છે. શું જીવવા માટે પોતાની માનવતાનો ભોગ આપવો જરૂરી છે,
કે પછી પોતાની માનવતાને જાળવી રાખવી એ જ સાચી જીત છે?
વાહ, આખી વાર્તા આ બે વિચારો વચ્ચે ઝોલા ખાય છે.
અને આ સંઘર્ષની શરૂઆત રિપિંગના દિવસે થાય છે.
હા, એ દિવસ
આપણે બધા જાણીએ છીએ કે કેટનિસ તેની નાની બહેન પ્રિમ માટે સ્વયંસેવક બને છે. પણ ચાલો એ ક્ષણને ઊંડાણપૂર્વક જોઈએ.
ચોક્કસ.
એ સમાજમાં જ્યાં દરેક જણ પોતાનો જીવ બચાવવા મથે છે, ત્યાં કોઈ બીજા માટે પોતાનો જીવ દાવ પર લગાવો,
એ પોતે જ એક બળવાખોર પગલું છે.
બરાબર. એ કેપિટલના એ સિદ્ધાંતને પડકારે છે કે માણસ સ્વાર્થી જ હોય છે.
સાચી વાત છે. એનો એ નિર્ણય કોઈ યોજનાનો ભાગ નથી, એ તો શુદ્ધ પ્રેમનું પરિણામ છે. અને કદાચ એટલે જ એ આટલું શક્તિશાળી સાબિત થાય છે.
પછી કેપિટલ પહોંચ્યા પછી પીટા ઇન્ટરવ્યુમાં પેલો પ્રેમનો એકરાર કરે છે.
હા, કેટનિસ માટે એક રણનીતિ હતી, પણ શું એ માત્ર રણનીતિ જ હતી?
એ જ તો સવાલ છે. અહીંથી જ મીડિયાને હથિયાર તરીકે વાપરવાની શરૂઆત થાય છે.
કેવી રીતે?
હા, અહીંથી જ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. પીટા સમજે છે કે એ શારીરિક રીતે કદાચ ન જીતી શકે, પણ એ દર્શકોના દિલ જીતી શકે છે. સ્ટાર ક્રોસ્ડ લવર્સની આ વાર્તા બનાવીને તેઓ પોતાની જાતને વ્યક્તિ તરીકે રજૂ કરે છે, માત્ર ગેમ્સના પ્યાદા તરીકે નહીં.
અને પેલો સ્ટાઇલિસ્ટ સિના એ પણ મદદ કરે છે.
હા, સિના કેટનેસને ધ ગર્લ ઓન ફાયરનો લુક આપીને આ જ કામ કરે છે. તે તેને એક પ્રતીક બનાવે છે જે ભૂલી ન શકાય. તેઓ કેપિટલના જ ખેલને તેમની વિરુદ્ધ વાપરી રહ્યા છે.
તો અસ્તિકોનો માટે પોતાની લાગણીઓનું પ્રદર્શન કરવું, એને એક પ્રોડક્ટની જેમ વેચવું, આ તો આજના રિયાલિટી ટીવી અને સોશિયલ મીડિયાના યુગ પર એકદમ સચોટ ટિપ્પણી છે.
બિલકુલ.
લેખિકા જાણે કહી રહી છે કે આપણે પણ એક પ્રકારના એરેનામાં જીવીએ છીએ, જ્યાં લાઇક્સ અને વ્યૂઝ માટે આપણે આપણી જિંદગીનું પ્રદર્શન કરીએ છીએ.
એકદમ સાચી વાત. અને એરેનાની અંદર આ સંઘર્ષ વધુ તીવ્ર બને છે,
ખાસ કરીને રૂ સાથેની મિત્રતા વખતે.
હા, જ્યારે કેટનિસ અને રૂ વચ્ચે મિત્રતા થાય છે, રૂ જે ડિસ્ટ્રિક્ટ 11ની એક નાનકડી છોકરી છે,
એ કેટનિસને તેની બહેન પ્રેમની યાદ અપાવે છે.
બરાબર. ગેમ્સનો નિયમ છે કે એકબીજાને મારો, પણ તેઓ એકબીજાની મદદ કરે છે. આ માનવતાનું કૃત્ય કેપિટોલના નિયમોનું સીધું ઉલ્લંઘન છે.
અને રૂનું મૃત્યુ એ વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. એ દ્રશ્ય એક સામાન્ય વાચકને પણ હચમચાવી નાખે છે, પણ સાહિત્યિક દ્રષ્ટિએ એનું શું મહત્વ છે?
એ દ્રશ્ય ખૂબ જ મહત્વનું છે. રૂના મૃત્યુ પછી કેટનિસ માત્ર દુઃખી નથી થતી, એ ગુસ્સે થાય છે. એ રૂના શરીરને ફૂલોથી શણગારે છે અને કેમેરા સામે પેલી ત્રણ આંગળીઓની સલામી આપે છે.
એ માત્ર શ્રદ્ધાંજલિ નથી,
ના, આ એક રાજકીય નિવેદન છે. એ કેપિટોલને કહી રહી છે, જેને તમે માત્ર એક પ્યાદું સમજતા હતા, એ એક માણસ હતી અને અમે એને યાદ રાખીશું.
એણે કેપિટોલના મનોરંજનના શોને શોકના અને વિદ્રોહના મંચમાં ફેરવી દીધો.
બરાબર.
અને એની અસર તરત જ દેખાય છે. ડિસ્ટ્રિક્ટ 11, જેણે ક્યારેય બીજા ડિસ્ટ્રિક્ટના ટ્રિબ્યુટને મદદ નથી કરી,
એ કેટનિસ માટે બ્રેડ મોકલે છે.
એક ક્ષણે કેપિટોલનો ભાગલા પાડોનો ખેલ પહેલીવાર નિષ્ફળ જાય છે. એક નાનકડા કરુણાના કૃત્યથી કેટનિસ અજાણતા જ બળવાની પહેલી ચિનગારી ચાંપે છે.
હા, અને પછી ગેમના નિયમોમાં ફેરફાર થાય છે
કે એક જ ડિસ્ટ્રિક્ટના બે ટ્રિબ્યુટ્સ જીતી શકે છે.
હા, આ કેપિટોલની એક ચાલ હોય છે જેથી દર્શકોને સ્ટાર ક્રોસ લવર્સની રોમેન્ટિક વાર્તા જોવા મળે. પણ આ ચાલ તેમના પર જ ભારે પડે છે.
કેવી રીતે?
કેટનિસ અને પીટા જ્યારે અંતિમ બે બચે છે, ત્યારે કેપિટોલ નિયમ પાછો ખેંચી લે છે.
ઓ,
તેઓ એક ભાવનાત્મક અંત જોવા માંગે છે, જ્યાં એક પ્રેમી બીજાને મારે.
અને અહીં કેટનિસ એવું પગલું ભરે છે જે કોઈએ વિચાર્યું નહોતું. એ વાર્તાનો પરાકાષ્ઠાનો ક્ષણ છે. એ શું કરે છે?
તે ઝેરી નાઇટલોક બેરીસ કાઢે છે.
અચ્છા.
એ જાણે છે કે કેપિટલને એક વિજેતા જોઈએ છે એમના શો માટે, પણ જો કોઈ વિજેતા જ ન હોય તો
શો નિષ્ફળ જાય.
બરાબર. એ પિતાને અડધી બેરીઝ આપે છે અને બંને સાથે મરવા તૈયાર થાય છે. આ એક માસ્ટર સ્ટ્રોક છે.
એ કેપિટલને ચેકમેટ કરી દે છે.
હા, એમની પાસે બે જ વિકલ્પ બચે છે. કાં તો બે વિજેતા જાહેર કરો અને પોતાના નિયમો તોડો,
અથવા કોઈ વિજેતા નહીં અને આખી ગેમને નિષ્ફળ જાહેર કરો.
અને તેઓ પહેલો વિકલ્પ પસંદ કરે છે.
એણે સિસ્ટમને સિસ્ટમના જ નિયમોથી હરાવી દીધી. આ જીત માત્ર ટ્રોફીની ન હતી, આ તો સત્તાની સીધી અવજ્ઞા હતી.
સાચી વાત.
એણે બતાવી દીધું કે ભલે તમે મારા શરીરને નિયંત્રિત કરી શકો, પણ મારા આત્માને નહીં. આ ઝેરી બેરીઝ પછીથી પ્રતિકારનું પ્રતીક બની જાય છે.
અને આખી નવલકથા આવા શક્તિશાળી પ્રતીકોથી ભરેલી છે, જેમ કે મોકિંગ જે પક્ષી.
હા, મોકિંગ જે.
આ પક્ષી કેપિટલના એક નિષ્ફળ પ્રયોગનું પરિણામ છે. કેપિટલે જેબરજે નામના પક્ષીઓ જાસૂસી માટે બનાવ્યા હતા, પણ એ પ્રયોગ નિષ્ફળ ગયો.
અને
આ પક્ષીઓએ જંગલી પક્ષીઓ સાથે પ્રજનન કરીને મોકિંગ જે બનાવ્યા. તો મોકિંગ જે એ કેપિટલના નિયંત્રણ બહારની અણધારી અને બળવાખોર વસ્તુનું પ્રતીક છે.
બરાબર, કેટનિસ જેવી.
એકદમ.
અને આગનું પ્રતીક પણ એટલું જ મહત્વનું છે. ધ ગર્લ ઓન ફાયર.
હા,
આગ વિનાશ પણ કરી શકે છે અને નવી શરૂઆત પણ. એ કેટનિસના ગુસ્સા, જુસ્સા અને આમ ક્રાંતિની જ્વાળા પ્રગટતાવવાની તેની ક્ષમતાને દર્શાવે છે.
ખરેખર
આ વાર્તા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે એક વ્યક્તિ ભલે ગમે તેટલી લાચાર કેમ ન હોય, જો તે અન્યાય સામે ઊભી રહે તો તે આખી વ્યવસ્થાને હલાવી શકે છે.
અંતે આ વાર્તા આપણને એક સવાલ પૂછે છે. આપણે કઈ દુનિયામાં જીવવા માંગીએ છીએ? જ્યાં માણસો એકબીજાના દુઃખ પર મનોરંજન મેળવે છે, કે પછી જ્યાં કરુણા અને સહાનુભૂતિ સૌથી મોટા ગુણ ગણાય છે? ધ હંગર ગેમ્સ ભલે કાલ્પનિક વાર્તા હોય, પણ એના સવાલો એકદમ વાસ્તવિક છે.
ખરેખર આ વાર્તા શીખવે છે કે સૌથી દમનકારી વ્યવસ્થામાં પણ માનવતાનો એક નાનકડો અંશ પણ વિદ્રોહનું સૌથી મોટું હથિયાર બની શકે છે.
અને એ આપણને એક દર્શક તરીકેની આપણી પોતાની જવાબદારી પર વિચાર કરવા મજબૂર કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.